हम भगवान भी रोक सर्व मंगल मांगल्यम सर्वचिदा नमः समय सारा स्मरण આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે એનો જીવ નામનો પ્રથમ અધિકાર ગાથા 14 ભાવાર્થનો ત્રીજો પારો હવે છેલ્લો ત્રીજો પારો આવે છે. વળી અહીં એમ જાણવું કે આ નય છે એટલે જે જ્ઞાનનો અંશ જ્ઞાનના અંશને નહીં કહેવાય અને આખા જ્ઞાનને દ્રવ્ય પર્યાય બેને એક સાથે યુગપદ અક્રમે જાણે એને શ્રુત જ્ઞાન પ્રમાણ કહેવાય. પ્રમાણ જ્ઞાન દ્રવ્ય પર્યાયને એક સાથે જાણે મુખ્ય ગૌણ ન કરે અને પ્રમાણ જ્ઞાનમાં જાણેલો પદાર્થ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પછી એમાં દ્રવ્યને મુખ્ય કરી અને પર્યાયને ગૌણ કરીને જાણે અને પર્યાયને મુખ્ય કરીને દ્રવ્યને ગૌણ કરીને જાણે તો એમાં દ્રવ્ય નહીં પર્યાય નહીં બે દ્રવ્યાર્થિક પર્યાર્થિક બે નહીં ઊભી થાય. પ્રમાણ જ્ઞાન છે તે અંશે છે અને એનો એક અંશ તે નહીં છે. એ પ્રમાણ જ્ઞાન એક સાથે જેમ સોનું અને સોનાનો ઘાટ એ સોનું છે એમ જાણે પ્રમાણ જ્ઞાન, પછી એ સોનામાં ઉપાધિ તત્વ છે સોનું છે તો એનું નામ કે નિશ્ચય નહીં કહેવાય, શુદ્ધ નહીં કહેવાય, દ્વિવાર્થિક નહીં કહેવાય અને પર્યાય નાશવાન છે ઘાટ, એની કઈ કિંમત નથી, લક્ષ્ય કરવા જેવું નથી, તો હે તત્વ છે વ્યવહારની નો વિષય છે એમ પ્રમાણમાંથી કોઈ એક ધર્મને મુખ્ય કરી બીજા ધર્મને ગૌણ કરીને જાણવું એનું નામ નય જ્ઞાન છે. આ નહીં છે તે શુદ્ધ પ્રમાણનો અંશ છે. પ્રમાણ જ્ઞાન અંશી છે અને નહીં છે તે અંશ છે. કેમ કે આખું શરીર છે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે, એમાંથી આ જમણો હાથ ને આ ડાબો હાથ એનું નામ નહીં કહેવાય. શુદ્ધ જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે, કેવળ જ્ઞાન છે એ તો પ્રત્યક્ષ જાણી શકે પણ શુદ્ધ જ્ઞાન છે નીચે સાધકનું શુદ્ધ જ્ઞાન છે તે પરોક્ષ જણાવે છે, તેથી આ નહીં પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનો વિષય ભૂત બદ્ધ સ્પષ્ટાદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્ય શક્તિ માત્ર છે. આહા, અનંત અનંત કાળથી એ પરમાત્માને જોયો નહીં. પર્યાયમાં રાગ દ્વેષ મોહ સુખ દુઃખના ભાવો વિનાતિક મતિ જ્ઞાનની અવસ્થાઓ ભલે થાય તો એનાથી રહિત આત્મા અંતરમાં પરમાત્મ તત્વ વિરાજમાન છે. એ પરમાત્મામાં આ મતિ જ્ઞાન આદિના ભેદો નથી ને રાગ દ્વેષના ભેદો પણ એમાં નથી. એમાં જીવમાં ગુણસ્થાન નથી, માર્ગના સ્થાન નથી. આહા, એવા આત્માને જે અંતરમાં જઈને જાણે તેને આત્માનો અનુભવ અથવા સમ્યક દર્શન થયું કહેવામાં આવે છે. પર્યાય માત્રને જોવા રોકાઈ ગયો અને પર્યાયને પરિણામને જ આત્મા માની બેઠો પણ પરિણામથી ભિન્ન અધિક જુદો, પરિણામના સમયે પરિણામથી રહિત આત્મા નિજ પરમાત્મ દ્રવ્ય શુદ્ધ અને પરિપૂર્ણ અબધ કર્મના બંધથી રહિત રહેલો છે અનાદિ અનંત. એક સમય પણ સ્વભાવને કર્મનો બંધ ન થાય, વિભાવ સાથે કર્મનો બંધ થાય. રાગ વિભાવ છે એની સાથે કર્મનો સંબંધ થાય અને વિતરાગ ભાવ થાય ત્યારે કર્મનો સંબંધ છૂટે. પણ ભગવાન આત્મા તો બંધાણો જ નથી માટે છૂટતો પણ નથી, તો ત્રિકાળ મુક્ત છે એવા આત્માને દ્રષ્ટિમાં લઈ એનો અનુભવ કરવો એનું નામ પ્રથમ ધર્મ ધ્યાન છે. આ શુક્લ ધ્યાનની વાત તો અપૂર્વ છે, જુદી એ દ્રવ્યાર્થી વિષયભૂત સ્પષ્ટ આદિ પાંચ જોડે છે, તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ, એટલે છે તો પ્રગટ, પણ એના પ્રદેશો દેખાતા નથી, તે અપેક્ષા એ તેને પરોક્ષ કહેવામાં, અનુભવની અપેક્ષા એ પ્રત્યક્ષ છે, વેદન પ્રત્યક્ષ છે, પણ પ્રદેશ દેખાતા નથી તે અપેક્ષા એ તેને પરોક્ષ કહેવામાં આવે છે. વળી તેની વ્યક્તિ એટલે પર્યાય કર્મ સંયોગથી મતિ શુદ્ધાદિ જ્ઞાન રૂપ છે તે કતચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. શું કહ્યું આ કે ભગવાન પરમાત્મા દ્રવ્ય છે તે તો પ્રદેશ દેખાતા નથી તે અપેક્ષા એ તેને પરોક્ષ કહેવાય, અનુભૂતિની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. હવે એ જેને પરોક્ષ કહ્યો આત્માને, એને અહીંયા ટીકાકાર પંડિતજી ભાવાર્થમાં કહે છે કે ભલે દ્રવ્ય સ્વભાવ તારી દ્રષ્ટિમાં ના આવે અત્યારે, તો પણ એનું એક લક્ષણ વ્યક્ત પર્યાય પ્રગટ થાય છે. એકલો રાગ પ્રગટે છે અને જ્ઞાન પ્રગટ થતું નથી એમ નથી, મિથ્યાત્વની સાથે ઉપયોગ પણ પ્રગટ થાય છે, ને એ ઉપયોગ વ્યક્ત રૂપ હોવાથી અનુભવ ગોચર છે. પ્રત્યેક જીવને અનુભવમાં આવે છે જ્ઞાન, જ્ઞાયક દ્રવ્ય ભલે દ્રષ્ટિમાં ના આવે ત્યારે પણ, સામાન્ય એને દ્રષ્ટિમાં ના આવે ત્યારે પણ એક સામાન્યનું વિશેષ રાગ છે તે સામાન્યનું વિશેષ નથી, એની જાત જુદી છે, એ બીજા ભાગમાં રાગ થાય છે, પણ આત્માને આત્માનો એક બીજો ભાગ એમાં જ્ઞાન થાય છે બધાને, અને એ જ્ઞાનમાં ભગવાન આત્મા એને અનુભવમાં આવી રહ્યો છે, એટલે એનો પ્રતિભાસ થઈ રહ્યો છે એમાં, પણ એના પ્રતિભાસ ઉપર દરકાર કરતો નથી કે જાણનાર જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એમ જાણીને સ્વભાવથી ખસી જાય છે એની પરિણતિ અને પરના લક્ષમાં જાય છે, એટલે સંસાર ઉભો થાય છે. શું કહ્યું? આ આત્મા છે દ્રવ્ય, એ તો પરોક્ષ છે આગમ ગમ કેશ આગળ, પણ એની જે વ્યક્ત પર્યાય પ્રગટ થાય છે, આત્માની પર્યાય આત્માની જાતની હોય, પાણી શીતળ તો એની જાતની પર્યાય શીતળતા એ પાણીની પર્યાય કહેવાય, પણ ઉષ્ણ પર્યાય થઈ તે પાણીની પર્યાય નથી, કેમ કે પાણીનું જે શીતળ લક્ષણ છે એ દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપે, તો શીતળ પર્યાય તેને વ્યક્ત પર્યાય કહેવાય, એમ આ ચૈતન્ય શક્તિની વ્યક્તિ જ્ઞાન દર્શન ઉપયોગ પ્રગટ થાય છે દરેક જીવને. જ્યારે એને દુઃખ પ્રગટ થાય છે ત્યારે પણ આત્માને જાણનારું જ્ઞાન પ્રગટ થાય છે સાથે સાથે, ભલે દ્રવ્ય પ્રગટ હોવા છતાં એની દ્રષ્ટિમાં આવતું નથી એ અપેક્ષા એ પ્રગટ છે, પણ આહા એની જ્ઞાનની પર્યાય જે સ્વભાવનો અંશ છે એનો ભાગ છે, એ પર્યાય છે જ્ઞાનની, એ આત્માનો એક ભાગ છે, અંશ છે, અને રાગ દ્વેષ મોહના પરિણામ એ આત્માનો ભાગ નથી, કેમ કે એમાં ચૈતન્ય શક્તિ પણ નથી અને ચૈતન્ય શક્તિની વ્યક્તિ પણ એમાં નથી. આ જાતનો કોઈ અભ્યાસ નહીં, બધું આમાં છે, શાસ્ત્રમાં લખી ગયા છે. આ પૂણે 200 વર્ષ પહેલા જયચંદ પંડિત થઈ ગયા, ગ્રસ્થી હતા, એને ભાવાર્થ મળ્યો છે. શું કહ્યું? એ મતિશુદ્ધ જ્ઞાન રૂપ છે, કથનચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. અને સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન છે તે જો કે છદ્મસ્થને પ્રત્યક્ષ નથી, આ વ્યક્ત પર્યાય મતિશુદ્ધની પ્રત્યક્ષ થાય છે, અનુભવ ગોચર છે. જ્યારે અનુભવ થાય આત્માને ત્યારે મતિશુદ્ધ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન આ જ્ઞાન જણાય છે અને જ્ઞાન વેદાય છે. હવે એ વ્યક્તિ પર્યાય પ્રગટ થઈ એની સ્વભાવના ઉફાળી એક અને કેવળ જ્ઞાન, જો કે છદ્મસને પ્રત્યક્ષ નથી, કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે પંચમ કાળમાં છદ્મસને એટલે સાધક ધર્માત્માને મતિશોત પ્રગટ થાય છે, એ અનુભવ ગોચર છે, એની હારે આનંદ અનુભવમાં આવે છે. પણ કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે પ્રગટ થતી નથી, જે મતિશુદ્ધ પ્રગટ થઈને અનુભવમાં આવે છે એમ કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે પ્રગટ થતી નથી. તો પણ આ શબ્દ વાપર્યો છે, તો પણ એનો ઉત્પાદ અત્યારે નથી, ઉત્પાદ થવાનો છે. જેને મતિશુદ્ધ જ્ઞાનમાં ભગવાન આત્માના દર્શન થયા એને અલ્પકાળમાં કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ વ્યક્ત થવાની છે. એ જે વ્યક્ત પર્યાય પ્રગટ થવાની છે એનું જ્ઞાન અત્યારે થઈ જાય છે. શું કહ્યું? અરે જ્ઞાનની પર્યાયની શક્તિનો પણ મહિમા નહીં. હજી તો જાતિ સ્મરણ થાય એને માને નહીં જગતમાં. જો અમેરિકામાં એના રેકોર્ડ ઉપર 2000 કેસ છે જાતિ સ્મરણ. એ લોકો માનતા નહોતા પણ પ્રૂફ કર્યું, એક એક દાખલાઓ લઈને જોઈને. પૂર્વોને નહોતા માનતા એ લોકો. આ જાતિ સ્મરણ જ્ઞાન તો અન્ય મતિમાં થાય, એની કઈ વેલ્યુ એટલી નથી જેટલી અનુભવની મતિશુદ્ધની છે એટલી. જ્યાં જે યોગ હોય ત્યાં સમજવું, બેની સરખામણીમાં, અનુભવની સરખામણીમાં શુદ્ધ જ્ઞાનનું એક મતિ જ્ઞાનનું એક ભેદ છે. સ્મરણ પૂર્વે જાણેલું હોય એનું વર્તમાનમાં સ્મરણ થાય, સ્મરણ આવે. કે છે કે એની તો ફિલ્મ નીકળી ગઈ છે. એક ભાઈ એમ કીધું કે એની તો અત્યારે ફિલ્મો પણ નીકળી છે જાતિ સ્મરણના જ્ઞાનની. કેવળ જ્ઞાન જો કે છદ્મસને એટલે અંતરાત્માને, બહિરાત્માને તો મતિશુદ્ધ પ્રગટ થયું નથી, એને સામાન્ય જ્ઞાન પ્રગટ થાય છે. એ સામાન્યમાં આત્મા પ્રતિભાસ રૂપ છે, એ પ્રતિભાસને ઉપયોગાત્મક કરે તો પ્રત્યક્ષ થઈ જાય છે, વેદન પ્રત્યક્ષ. એને સમ્યક જ્ઞાન મતિશુદ્ધ કહેવામાં આવે છે. એવો જે સાધક આત્મા અંતરાત્મા બહિરાત્મ દશા ગઈ, પરમાત્મા દશા પ્રગટ થઈ નથી હજી, અંતર્મુખ દશા છે, અંતરાત્મા પ્રગટ થઈ ગયો, અને એને મતિશુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાન અત્યારે ઉત્પાદ થઈને જણાતું નથી, ઉપજીને જણાતું નથી. કેમ કે મતિશુદ્ધ હોય ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય જ નહીં, અને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મતિશુદ્ધ હોય જ નહીં. એટલે અત્યારે એ ઉપજે છે, કેવળ જ્ઞાન ને જણાય છે એ વાત નથી. પણ અભ્યાસ નહીં, કોઈ જાતનો જ્ઞાનનો પક્ષ નહીં, ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ, સ્વભાવ જ્ઞાનનો પક્ષ નહીં, અતિન્દ્ર જ્ઞાનનો પક્ષ નહીં, અતિન્દ્ર જ્ઞાનમય આત્માનો પક્ષ નહીં. એટલે આ વાત એને હંબક જેવી લાગે, હંબક એટલે ખોટી લાગે. સમજી ગયા? ખોટી નથી ભાઈ. શું કહે છે? સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન તે જો કે છદ્મસને પ્રત્યક્ષ નથી અંતરાત્માને, કેમ કે પ્રત્યક્ષ ક્યાંથી હોય? મતિશુદ્ધ છે ને, એટલે કેવળ જ્ઞાન ન હોય વખતે. તો પણ આ બહુ વિષય 2-3 જગ્યાએ છે સમયસારમાં, શ્રીમદ રાજચંદ્રજીમાં છે. કાલ ઓલું પુસ્તક લાવજો ને ભાઈ, આપણે શ્રીમદનો આધાર બતાવશું. અધ્યાત્મ પ્રવચન રત્નોત્તરી છે ને, આપણે એમાં છે પાછળની, હમણાં બતાવ્યું. તો પણ આ શુદ્ધ નહીં, એટલે અંતર્મુખ થયેલું જ્ઞાન, જે જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય છે, જણાઈ રહ્યો છે, એવું જે જ્ઞાન શુદ્ધ નહીં, આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. કેવળ જ્ઞાન થવાનું છે, થયું નથી હજી, પણ આ કેવળ જ્ઞાન આવું હોય એ કેવળ જ્ઞાન નું જ્ઞાન આત્મજ્ઞાન એને થઈ જાય છે. આત્મજ્ઞાન જેને થયું એને કેવળ જ્ઞાન કેવું હોય એનું વર્તમાનમાં જ્ઞાન થાય છે. એક વાત તો એવી અપૂર્વ આવી છે, એક નાગસેન આચાર્ય થયા છે, એને એક શાસ્ત્ર બનાવ્યું છે તત્વાનુશાસન. એની અંદર એ મુનિરાજ શિષ્યને કહે છે કે અમને આજે કેવળ જ્ઞાનના દર્શન થયા, નિર્વિકલ્પ ધ્યાનમાં જ થાય, સવિકલ્પમાં નહીં. સવિકલ્પમાં એનું જ્ઞાન રહી જાય જેવી વાત છે. નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે શિષ્યને કહે છે, હે ભવ્યાત્મા, અમને આજે કેવળ જ્ઞાનના દર્શન થયા. ત્યારે શિષ્ય વિનયપૂર્વક સમજવાના હેતુથી પ્રશ્ન કરે છે, વધારે કટાવવું છે ગુરુ પાસેથી, કે પ્રભુ અત્યારે તો પંચમ કાળમાં કેવળ જ્ઞાન તો નથી, કે તારી વાત સાચી છે, અત્યારે દ્રવ્ય અર્યંત નથી પણ ભાવ અરંતના દર્શન વર્તમાનમાં થાય છે. કેવળ જ્ઞાનના દર્શન થાય છે શુદ્ધ જ્ઞાનમાં, કે આ વાત જૂઠમૂઠ નથી. જેમ મૃગલું દોડે પાણી માટે, યાર પાણી તો છે નહીં, મૃગલું છે, મરી જાય એમને, એમાં જૂઠમૂઠ વાત નથી. હા, ભાવ અર્યંતના દર્શન થાય છે. મુનિરાજ કહે છે, હો, કોઈ કોઈ ગ્રહસ્થીને પણ આ થાય છે, ગુરુદેવને પણ થયા હતા ભાવ અર્યંતના દર્શન, અમે જાણીએ છીએ, અને રાજકોટમાં એ વાત પ્રગટ એણે કરેલી છે. કહે છે કે આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે, પ્રત્યક્ષ કેમ નથી, ઉત્પાદ નથી અત્યારે તે અપેક્ષાએ. જ્યાં સુધી આ નહીં ને જીવ જાણે નહીં, એટલે રાગ રહિત ભગવાન આત્માને જાણે નહીં, રાગથી સહિત માને, રાગને કરતા માને, દુઃખથી સહિત માને, દુઃખનો ભોગતા માને. એ રાગનો એ કરતા નથી ને દુઃખનો ભોગતા પણ નથી. ત્યારે કે અજ્ઞાન અવસ્થામાં પણ અજ્ઞાનીનો આત્મા ત્રિકાળ જે છે અકારક અવેદક, એ રાગને કરતો નથી. રાગને કરું છું એમ માને છે એટલે અજ્ઞાન છે, એ માને છે. પણ કહે છે કે તદરૂપો નભવતી, તે રૂપે આત્મા થતો નથી, માટે આત્મા રાગનો કરનાર છે એમ તો ન માન. કેમ કે ત્રિકાળી શુદ્ધાત્મા નિષ્ક્રિય પરમાત્મા છે, એ કસાયને ન કરે. એ તો કસાય છે રાગ, થાય છે હકીકત, થાય ને કરે નહી, થવા યોગ થાય એમ જાણીને અકર્તા ઉપર ચાલ્યો જાય તો અનુભવ થાય. થવા યોગ થાય છે, ના 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 ક્યાં છે, થાય છે બસ. કરે છે કોણ, પરિણામનો કરતા પરિણામ છે. જળ કર્મથી પણ ઉત્પન્ન થતો નથી રાગ, અને ભગવાન પરમાત્માથી પણ ઉત્પન્ન થતો નથી. એવા આત્માને તું દ્રષ્ટિમાં લે તો ભવનો અંત આવશે. જીવ જાણે નહીં ત્યાં સુધી આત્માના પૂર્ણરૂપનું જ્ઞાન સદાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ સુધનેને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બદસ્પ્રષ્ટાદી પાંચ ભાવો, આજે કયા ને પાંચ, કર્મથી બંધાયેલો નરનારકાદી પર્યાય ને અગુરુ લઘુ નવદગઢ ભાવ રાગ, એ પાંચ ભાવોથી રહિત પાંચ ભાવોથી રહિત અને અનંત ગુણથી સહિત આત્મા છે, અંદરમાં પરમાત્મા છે ને, એ પરિણામથી રહિત છે અને અનંત ગુણથી સહિત છે. એમ શરૂઆતમાં આચાર્ય ભગવાને જ્યારે આ સમયસારની શરૂઆત કરી ત્યારે એ પ્રતિજ્ઞા કરી છે કે વ્યવસાય કર્યો છે કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કરીશ. અનંત ગુણથી એક પણ છે આત્મામાં અને પર્યાય માત્રથી વિભક્ત, આમ ભગવાન આત્મા જુદો છે. પર્યાય છે, પર્યાય નથી એમ નહી, પણ પર્યાય થી આત્મા રહિત ને આત્મા થી પર્યાય રહિત છે, બે સાથે સાથે છે, પણ એકમાં બીજાની નાસ્તી છે. પર્યાય દ્રવ્ય પર્યાય સાથે સાથે પણ એક થતા નથી, જેમ બે પાટા રહેવે ના એક ના થાય એમાં એક થતું નથી. પ્રગટ કર્યો છે બસ પ્રષ્ટાદી પાંચ ભાવથી રહીત પૂર્ણ જ્ઞાન ઘન સ્વભાવ. આ અપૂર્ણ નથી, ગુણ અપૂર્ણ ન હોય. પર્યાયમાં અપૂર્ણતા ને પૂર્ણતા એ બે વિશેષણ પર્યાયમાં લાગુ થાય, પણ આત્મા કથનચિત પૂર્ણ ને કથનચિત પૂર્ણ એમ એમાં કથનચિત પૂર્ણ નથી, એ સર્વથા પરિપૂર્ણ છે, એક એક ગુણ પરિપૂર્ણ છે. પૂર્ણ જ્ઞાન ઘન સ્વભાવ આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયને જાણીને પર્યાય દ્રષ્ટિ છોડી દેવી, પર્યાય બુદ્ધિ ન રહેવું, જો પર્યાય ઉપર લક્ષ છોડવું, પર્યાય છે લક્ષ છોડી દે ને, પર્યાયને પર્યાયના સ્થાનમાં રહેવા દે ને, એમાં ઘાલભેર શું કામ કરે, એ પણ સત છે. તો એનાથી ભિન્ન આત્માને લક્ષમાં લઈ લે ને, આ લક્ષ ફેરે ફેર છે. પર્યાયના લક્ષે સંસાર ને દ્રવ્યના લક્ષે મોક્ષ માર્ગ શરૂ થાય છે, અલ્પકાળમાં મોક્ષ થઈ જશે. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી, તમે જે કહો છો કે આવા આત્માનું શ્રદ્ધા જ્ઞાન કરવું ઠીક છે, આપણી વાતો સાચી છે, પણ એવો આત્મા અમને તો દેખાતો નથી, અને જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે કરવું એમ કે છે પ્રશ્ન. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. આ એક તર્ક છે, તર્ક અજ્ઞાનીનો. તમે કે ભગવાન આત્માને દેખો જાણો, આ પેલા અનુમાનમાં આવે ને પછી અનુભવમાં પણ આવે, આ ઈ આ વાત મવડી મોટી મોટી વાત તમે કરો છો, પણ એ આત્મા તો દેખાતો નથી. દેખાય તો શ્રદ્ધા કરીએ, જાણેલાનું શ્રદ્ધાન હોય, જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે કરવું, મારે દેખાતો નથી એમ કે છે. તેનો ઉત્તર, દેખેલાનું શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. સાતમી પેઢીએ તારા બાપા હતા અને એનું આ નામ છે તો ગણાય, ખોટી વાત છે. મારા પિતા નહોતા, એટલે એ પિતા નહોતા તો તું નહોતો, લે તો એને જાણ્યા, એ ફોટો પણ નથી એનો, માટે એનું અસ્તિત્વ ન હોય. ના એમ નથી, પરોક્ષ પ્રમાણે પ્રત્યક્ષ બે પ્રકારના પ્રમાણ છે, એક અનુમાન પ્રમાણ એક અનુભવ પ્રમાણ. અરે ભગવાન, એ તો નાસ્તિક મત છે. જીન મતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણ માનવામાં આવે, પ્રમાણ એટલે સાચું, પરોક્ષ પ્રમાણ મતિ શુદ્ધ, અને પ્રત્યક્ષ પ્રમાણ એક દેશ પ્રત્યક્ષ અવધિ મનપર્ય અને સર્વદેશ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન. પરોક્ષ અને પ્રમાણ એના બે પ્રકાર છે, ભેદ છે, અને એ સાચું છે, પ્રમાણ એટલે સાચું છે, ખોટું નથી. તેમાં આગમ પ્રમાણ પરોક્ષ છે, આગમ પ્રમાણ છે ને એ પરોક્ષ પ્રમાણ છે, તેનો ભેદ શુદ્ધ નહીં છે. આ શુદ્ધ નહીં ની દ્રષ્ટિથી શુદ્ધાત્માનું શુદ્ધાન કરવું થાય છે એમ કે છે. કરવું એટલે થાય છે, કેવળ વ્યવહાર પ્રત્યક્ષનો જે કાંડ, રાગ જણાય છે અને આત્મા જણાતો નથી માટે આત્મા નથી એવો પક્ષ છોડી દે, જે જણાય તેટલો જ આત્મા છે, તારું શ્રદ્ધાન ખોટું છે. દેહ જણાય તો દેહ ને આત્મા માને, રાગ જણાય તો રાગ ને આત્મા માને, જેનું અસ્તિત્વ એના જ્ઞાનમાં જણાય છે એને આત્મા માને છે, પણ એનાથી ભિન્ન ભગવાન આત્મા છે એને દ્રષ્ટિમાં આવતો નથી, અને જેને દ્રષ્ટિ થઈ છે એને કહે છે એનું માનતો પણ નથી. માને તો એ જ્ઞાની થઈ જાય, જ્ઞાનીનું માને તો જ્ઞાની થાય. એવો વ્યવહાર પ્રત્યક્ષનો જ એકાંત ન કરો. જે દેખાય છે અત્યારે તને આંખથી દેખાય છે એ છે, અને આંખનો જે વિષય નથી, જે જ્ઞાનનો વિષય, આત્મજ્ઞાનનો વિષય છે, એ જ્ઞાન તો તું પ્રગટ કરતો નથી. ક્યાંથી દેખાય તને? એ સામાન્ય જ્ઞાન એક વિશેષ જ્ઞાન બે પ્રકારના જ્ઞાન અનાદિથી અજ્ઞાની જીવને પ્રગટ થઈ રહ્યા છે. સામાન્ય જ્ઞાન એટલે ઉપયોગ લક્ષણ. આહા, જે સ્વભાવનો અંશ છે અને બંધનું એ કારણ નથી અને જેમાં પરોક્ષ આત્માનો અનુભવ થયા કરે છે અને એક બહિર્મુખ ઇન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થાય છે અનાદિનું. ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માને છે ત્યાં સુધી એને અનુમાનમાં પણ ઉપયોગમાં આત્મા જણાય છે ને ઉપયોગ લક્ષણ છે. આ ઇન્દ્રિય જ્ઞાન આત્માનું લક્ષણ નથી, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન જડ ચેતન છે એક અને સર્વથા ભિન્ન છે બે. બે આ શાસ્ત્રમાં છે, પણ જે ઉપયોગ લક્ષણ છે એ તો કથનચિત અભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન કથનચિત અભિન્ન નથી, સર્વથા ભિન્ન. અને ઉપયોગ લક્ષણ છે અનુભવ થવા પહેલા અજ્ઞાનીને પણ ઉપયોગ લક્ષણ છે. એ કથનચિત ગુણ અને ગુણીની યોગસાથી અભિન્ન છે, એ લક્ષણ છે જીવનું. એમ પંચાસ્તિક કાય શાસ્ત્રમાં, કુંકુમ ભગવાનના શાસ્ત્રમાં કહ્યું છે આ વાત. એને બે અંશ પ્રગટ છે અજ્ઞાનીને, એક ઉપયોગ લક્ષણ જે કથનચિત અભિન્ન છે, સર્વથા ભિન્ન નથી, અને જે સર્વથા ભિન્ન ઇન્દ્રિય જ્ઞાન એ પણ પ્રગટ થાય છે અનાદિથી. હવે એ જાતનો અભ્યાસ નહીં, એમાં રસ નહીં. દુકાનના વેપારમાં રસ કમાવામાં કિશન, આમાં રસ રાખવા જેવો છે થોડો થોડો હમણાં રાખ. હા હા હા, કિશનનું તો નામ બાકી આ દીપકને પણ કહેવાય, દીપો બેઠો છે. હા, બે ભાઈઓ છે, બોલો. આવતા થયા ને તો કાંઈક એને કાણે સારા શબ્દો ભગવાનના તો મળે હાથમાં. હા, બાકી બારમાં દુકાને જાય ખાંડના શું ભાવ છે એ સાંભળવા મળશે. એવું જેનો જે વેપાર કાપડ નો. હા હા છે. અરે પ્રભુ, તારા આત્માની વાત અમે કરીએ છીએ, તું સુખી થા એવી અમને કરુણા આવી છે, એટલે આ શાસ્ત્ર લેખા છે અમે. અમે દોષમાં આવીને તને ગુણ પ્રગટ થાય. અમે તો દોષમાં આવી ગયા, નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે આ શાસ્ત્ર લખવાનો વિકલ્પ ઉઠે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો વિકલ્પ હોતો નથી, પણ શું કરીએ, એ પ્રકારનો ઉદયભાવ છે, થવા યોગ થાય છે. એના કરતા પણ અમે નથી, અરે એના જ્ઞાતા પણ અમે નથી. અમારા જ્ઞાનની વાત તો સમજતો. અમે શું કરીએ છીએ, કોને જાણીએ છીએ અને કોને નથી જાણતા. છઠ્ઠા ગુણસ્થાન વાળા ભાવલિંગી સંત ફરમાવે છે કે અમે શું કરીએ છીએ તને ખબર નથી. અમે કોને જાણીએ છીએ અને કોને અમે નથી જાણતા એ પણ તું જાણતો નથી. આમ લખી છે તાલપત્ર ઉપર, તો તને એમ થાય છે કે આ તાલપત્ર ઉપર મુનિરાજ લખે છે. તું મુનિ કોને કહેજ, આને મુનિ કહેજ, કલમને મુનિ કહેજ, પાનાને મુનિ કહેજ, કેને મુનિ તું કહેજ. એનો જે વિકલ્પ ઉઠ્યો છે લખવાનો કરુણાનો ભાવ, એ મુનિ છે કે એ મુનિ નથી. એ શાસ્ત્ર સન્મુખ નું ઇન્દ્રિય જ્ઞાન છે, મુનિનું જ્ઞાન નથી. આત્મ સન્મુખ થયેલું જ્ઞાન આત્માને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન એ શાસ્ત્ર ને જાણે છે. હું શાસ્ત્ર ને જાણતો આવું અંતરંગમાં એટલે ભેદ જ્ઞાન પરિણમન ચાલુ હોય છે, તેથી તેને સગર્ભરૂપ નિર્જરા થાય છે. શું કરે છે એ ખબર નથી, કોને જાણે છે અને કોને નથી જાણતા. પણ એનું પણ રિસર્ચ કરતો નથી. રિસર્ચ કરે એટલે ઊંડી મીમાંસા, ઊંડી મીમાંસા કરે, ઉહાપો કરીને થે શું મુનિ શું કરે. ભાવલી નિશન જંગલમાં એકલા એકલા, કોઈ કંપની નહીં, કોઈ ટેપ રેકોર્ડ નહીં, નહીં પાસે કઈ નહીં, મસ્ત. એને કરુણ આવીને શાસ્ત્ર લખાઈ ગયા, એ દોષમાં આવ્યા અને આપણે નિમિત્ત થયો વચન વાણી. જો એ 14મી ગાથાના ત્રણ ભાવાર્થ પૂરા થયા, હવે 15મી ગાથા પણ આવવાની છે. એની પહેલા ત્રણ શ્લોક છે. એ શ્લોક નંબર કયો છે? આ 11 છે ને, 11 શ્લોક. બોલો ભરતભાઈ, 11મો શ્લોક બોલો. જગતના પ્રાણીઓએ સમ્યક સ્વભાવનો અનુભવ કરો. જગતના પ્રાણીઓ આત્મદર્શન થઈ શકે છે. ચારિત્ર ભલે ગ્રસ્ત દશામાં દેખાય એવું ન હોય, અંતરંગ થોડું છે સ્થિરતા, પણ પંચમ ગુણ સ્થાને યોગ કે છઠ્ઠા ગુણ સ્થાને યોગ બાહ્ય આચરણ એનું સહચરપણે ન હોય તો પણ અંદરમાં અજ્ઞાની આત્મા પણ અજ્ઞાનનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી, પુનપાપના પરિણામ થાય છે એનું લક્ષ છોડી અને અંતરમાં પુનપાપના પરિણામથી ભિન્ન આનંદ ગુણથી અભિન્ન જ્ઞાન ને આનંદ સુખમય આત્માનું લક્ષ કરો. જગતના પ્રાણીઓ એ એટલે ઉપર કહેવાય ગયો તે સમ્યક સ્વભાવનો અનુભવ કરો. અનુભવ કરો એટલે અનુભવમાં ત્રણ આવી ગયા, એને અનુસરો. જે પરને અનુસરીને તમારી પરિણતિ થાય છે, રાગને ને ભેદને અનુસરીને તમારા પરિણામ થાય છે, એને બદલે અભેદ આત્માને અનુસરો. અનુભવો એટલે અનુસરીને ભવું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ. અનુભવમાં ત્રણ અંશ આવી જાય છે. અનુભવ કરો એટલે એને અનુસરીને પ્રેમી જાઓ આત્માને. જ્યાં આ બધ સ્ટ્રાદી ભાવો, આ જે આત્મા કર્મથી બંધાયેલો છે, નર નારકાદિ પર્યાય છે ને રાગ દેખાય છે, એ આદિ ભાવો સ્પષ્ટપણે પ્રત્યક્ષપણે તે સ્વભાવના એટલે આ શુદ્ધ આત્માના પરમાત્મ સ્વભાવના ઉપર તરે છે. ઉપરી તરંતી એમ આવ્યું ને, ઉપરી તરંત હપી સ્પષ્ટપણે પ્રત્યક્ષપણે તે પાંચ પ્રકારના પર્યાયના ભાવો કે ગુણભેદનો ભાવ સ્વભાવના ઉપર અભેદ સામાન્ય એકરૂપ સ્વભાવ એમાં વિશેષની નાસ્તી છે, એવી અસ્થિ સામાન્યની છે. ઉપર તરે છે એટલે બહારમાં છે, અંદરમાં આવતા નથી ભાવો, પર્યાયના ભાવો. તો પણ ઉપર તરે છે, તો પણ એટલે તરે છે એટલે છે ખરું. પાણીની ઉપર તેલનું ટીપું નાખો તો તેલનું ટીપું તરે છે એમ દેખાય છે, પણ પાણીની સાથે ભરી જાય છે એમ કોઈને જોવામાં આવતું નથી, કોઈને અનુભવમાં આવે. તેલનું ટીપું નાખો પાણીમાં, ઘેરે જઈને પ્રયોગ કરજો તો એ પાણીમાં એકમેક નહીં થાય, કેમ કે જાત જુદી છે. એમાં ભગવાન ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા ચિદાનંદ ચિત સ્વરૂપ આત્મા છે. એ આત્મા એના સ્વભાવની ઉપર આ પાંચ પર્યાયો તરે છે, વ્યવહારની નો વિષય. તો પણ એમ ઉપર છે, તો પણ એ ઉપર પર તરે છે પણ અંદરમાં પ્રવેશતા નથી. ઉપર છે એનું જ્ઞાન કરેલું પણ આત્મામાં નથી એનું ભાન કરાયું. ઉપર છે એનું જ્ઞાન કરાયું પણ તે ભાવો આત્મામાં નથી એવું ભાન કરાયું. આ તો ભેદ જ્ઞાનથી ભરેલું શાસ્ત્ર છે. જેને આત્મા જોતો હોય એને આ નિમિત્ત થાય, પણ જેને આત્માર્થી હોય એને નિમિત્ત થાય, બાકી ધન અર્થી ને માન અર્થી એને આ ખ્યાલમાં નથી આવતું. આજે કાલ આવશે, આજે નથી આવતું. કાલે પરિણામ તો ફરી જાય છે, એમાં શું. આજનો પાપી કાલ સાધક તેને પરમાત્મા થાય. સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તો પણ આ પર્યાયો છે, સ્વભાવની ઉપર ઉપર તરંતી ઉપર ઉપર દેખાય છે તો પણ તેમાં પ્રતિષ્ઠા પામતી નથી. પ્રવિશિષ્ટ કરીને ઠીઠ અંદરમાં આવતું નથી. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એમાં પર્યાય પ્રવેશી શક્તિ નથી. ઉપર ઉપર છે પર્યાય, પર્યાય ને દ્રવ્ય તાદાત્મ્ય થતું નથી. આ એક સમયની પર્યાય નાશવાન છે, ત્રિકાળી દ્રવ્ય તો અવિનાશી છે, પ્રતિષ્ઠા પામતા નથી. કારણ કે હવે કારણ આપે છે કેમ અનિત્ય પર્યાય નિત્ય એવા ધ્રુવ પદાર્થમાં કેમ આવી જતી નથી અંદરમાં ધ્રુવમાં. કારણ કે દ્રવ્ય સ્વભાવ તો નિત્ય છે, હંમેશા છે, નિત્ય છે છે ને છે અને એકરૂપ છે. આ પર્યાયો તો અનેકરૂપ છે અને આત્મદ્રવ્ય તો એકરૂપ છે. આ અને આ ભાવો અનિત્ય છે, આત્મા નિત્ય છે અને આ ભાવો જે ઉત્પાદિત થાય છે એ તો ક્ષણભંગુર નાશવાન અનિત્ય છે અને અનેકરૂપ છે. અનિત્ય છે અને અનેકરૂપ છે, એકરૂપ નથી. એમાં આત્મા એક દ્રવ્ય એકરૂપ છે, સોનું એકરૂપ છે, એમ એના ઘાટ એકરૂપ, ઘાટ તો ભિન્ન ભિન્ન ફરે, અનિત્ય છે નાશવાન છે, સોનું તો એકરૂપ, એવું ને એવું એવું ને એવું. આ પર્યાય ફરે પણ દ્રવ્ય ફરે નહીં અને પર્યાય અંદરમાં પ્રવેશતી નથી એટલે પર્યાયનો નાશ થાય છતાં સોનાનો નાશ ન થાય. અંદરમાં આવી જાય તો સોનાનો ઘાટ જ્યારે ભાંગી નાખે ત્યારે સોનાનો પણ નાશ થવો જોઈએ, પણ એમ છે. કારણ કે દ્રવ્ય સ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવ અનિત્ય છે, અનેકરૂપ છે. પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી. આહા, દ્રવ્ય પર્યાયની એકતા વાળા જીવને, પર્યાયની કરતા બુદ્ધિ વાળા જીવને આ વાત બેસતી નથી કે પરમાત્મા તત્વમાં ધ્રુવ તત્વમાં ઉત્પાદ ઉપર ઉપર તરે છે પણ અંદરમાં આવતું નથી. આહા, પ્રમાણથી એક સત્તા હોવા છતાં નહીંથી બે સત્તા ભિન્ન ભિન્ન છે, ન્યારી ન્યારી છે. પ્રમાણ જ્ઞાનથી જો તો એક સત્તા છે દ્રવ્ય પર્યાયની, પણ નય જ્ઞાનથી જો તો બે સત ભિન્ન ભિન્ન છે. આ એક સતને બીજા સતનો આધાર છે નહીં. પર્યાયો બહુવચન કહ્યું, દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, પ્રતિષ્ઠા પામતા નથી, આવ્યું તું ને એનો અર્થ કર્યો છે. ગુજરાતીમાં સેલું કરીને પ્રતિષ્ઠા પામતા નથી એનો સેલો કરીને અર્થ કરે છે કે પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. ઉપર આવ્યું તું ને, ઉપરી તરણ તો ઉપર જ રહે છે. આવ્યું તો ત્રિલિંગમાં સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે, ઉપર તરે છે એનો અર્થ કર્યો, ઉપર જ રહે છે. ઉપર તરે છે એટલે ઉપર જ રહે છે. પાણીને તેલનું ટીપું અડ્યું નથી, એ પાણીના આધારે તેલનું ટીપું નથી. પાણીમાં નાખ્યા પછીની વાત છે, પાણીમાં ટપકું તેલનું નાખો ત્યારે પાણીના આધારે તેલ નથી. હા, તેલનું ટીપું તેલના આધારે છે અને પાણી પાણીના આધારે છે. કઠણ પડે આવા આધાર આધે એક દ્રવ્યમાં સ્વજાતિના ભાવમાં હોય, વિજાતિના દ્રવ્યમાં કે ભાવમાં આધાર આધે ન હોય, ઉપર જ રહે છે. શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. આહા, શુદ્ધ આત્મા પરમાત્મા દ્રવ્ય કોઈ પણ અવસ્થા હોય સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. ન્યારો એટલે જુદો ને જુદો છે. નવ તત્વમાં પણ એ નવ તત્વ રૂપે થતો નથી, નવ તત્વના ભેદો ઉપર ઉપર તરે છે કે મોક્ષની પર્યાય ઉપર ઉપર તરે છે. કેમ કે એ અનિત્ય છે પર્યાય, તો ન્યાય તો આપ્યો. કઠણ પડે શું થાય, મોક્ષની પર્યાયથી સર્વથા અભેદ માને છે એ બંધભાવથી સર્વથા અભેદ માની બેઠો. મોક્ષની પર્યાયથી કથનથી ભિન્ન ભિન્ન છે અને રાગથી તો સર્વથા આત્મા ભિન્ન છે. દ્રષ્ટિ અપેક્ષાએ તો મોક્ષથી સર્વથા ભિન્ન, જ્ઞાન અપેક્ષા એ કથંચિત ભિન્ન ભિન્ન, અને રાગ તો સર્વથા ભિન્ન છે. આવું હા વાત બહાર આવી કુદરતી ગુરુદેવના પ્રતાપે, હતી નહીં વાત. શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થામાં પ્રકાશમાન છે, એવા શુદ્ધ સ્વભાવનો મોહ રહિત થઈને જગત અનુભવ કરો. જગતના જીવો, જગત એટલે જગતના પ્રાણીઓ, તમે તમારા શુદ્ધ આત્માનો અનુભવ કરો તો તમારા દુઃખનો નાશ થઈ જશે, ચાર ગતિમાં રખડપટ્ટી મટી જશે. આ હા કારણ કે મોહ કર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી અનુભવ યથાર્થ થતો નથી. અપગત મોહી ભૂય એનો અર્થ કરે છે મોહ કર્મના ઉદયથી, એટલે મોહ કર્મનો ઉદય હોય અને એની પરિણતિ આત્મામાંથી છટકીને અહીંયા જોડાય ત્યારે તેને ભાવમોહ પ્રગટ થાય. ભાવમોહ પ્રગટ થાય ત્યારે દર્શન મોહ એને નિમિત્તપણે હોય છે. એટલે ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ ભાવો અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી. ભલે શાસ્ત્ર પાઠી હોય પણ જ્યાં સુધી એની દશામાં એમ છે કે હું રાગને કરું છું અને હું રાગને જાણું છું, રાગને કરનારો જુદો છે, રાગને જાણનારો જુદો છે, આત્માને જાણનારો જુદો છે, આહા, હું જ્યાં સુધી અંતરમાં ભેદ જ્ઞાન ન કરે ત્યાં સુધી લક્ષ્યને રાગની કરતા બુદ્ધિ રહી જાય, અને કરતા બુદ્ધિ માંડ માંડ છૂટે તો રાગનું હું જાણનાર છું એમાં રહી જાય, રોકાઈ જાય. એ કરવામાં રોકાય અને કરવામાંથી કદાચ એની બુદ્ધિમાં ખ્યાલ આવ્યો કે આ કશાય છે, કશાયને કરું તો દુઃખી થઉં, કશાય હવે મારે કરવા નથી દુઃખના ભયથી. સમજાણું? સમજીને નહીં બચુ ભાઈ. આ રાગ કરું ને કસાય તો હું દુઃખી થાઉં, માટે હું કસાયનો કરનારો નહીં, રાગનો કરનારો હું નથી, પણ હું રાગનો જાણનારો છું. એને રાગને જ્ઞેય બનાવ્યું, એને ભગવાન આત્મા જ્ઞેય નથી હું જ્ઞાનમાં, એટલે આત્મદર્શન થતા નથી. આ તો કોઈ પરમાત્મા થવાના શાસ્ત્રો છે, પરમાગમ શાસ્ત્ર છે, ભાગવતી શાસ્ત્ર છે, દૈવી શાસ્ત્ર છે. ત્યાં સુધી અનુભવ યથાર્થ થતો નથી. અને 11 રંગ ભણી ગયો તો પણ હું કાં રાગને કરું ને, હા રાગને કરું તો દુઃખી થાય, માટે કરનાર નહીં, પણ મારો સ્વભાવ જાણવું છે તો રાગને જાણવામાં શું વાંધો. શાસ્ત્રમાં પણ આવે વ્યવહારની જાણેલો પ્રયોજન, હું પણ રાગને જાણું છું, આત્માને જાણવાનું ભૂલી ગયો અને રાગને જાણવા રોકાઈ ગયો અને આયુષ પૂરો થઈ ગયો. આ હા હા રખડી મળ્યો. કરવું અજ્ઞાન ને એને જાણવું પણ હાય હા. આ શું કયો છો? કરવું તો અજ્ઞાન, કેમ કે રાગને કરું તો હું દુઃખી થઉં, એટલે દુઃખના ભયથી હવે હું રાગનો કરનાર નથી, પણ રાગનો હું જ્ઞાતા છું. જ્ઞાની પણ જ્ઞાતા છે, હું પણ એ જ્ઞાની કોનો જ્ઞાતા છે એને પૂછતો ખરો કે તમે તમારા જ્ઞાનમાં રાગ જણાય છે કે આત્મા જણાય છે? કે આત્મા જણાય છે. ત્યારે રાગને કોણ જાણે છે કે અમારું જ્ઞાન નહીં, એ બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે, બુદ્ધિ એને જાણે છે. બુદ્ધિ રહી ગઈ છે ને, હજી મન છે, મનનો અભાવ છે ને, કેવળ જ્ઞાન થયું નથી. સાધક અવસ્થા છે, અતિન્દ્રિય જ્ઞાન પણ છે, ઇન્દ્રિય જ્ઞાન પણ છે. અતિન્દ્રિય જ્ઞાન આત્માને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન દેહાદીને રાગાદીને જાણે છે. બે જ્ઞાન ભિન્ન ભિન્ન છે, તેથી બે તત્વ ભિન્ન ભિન્ન છે એમ જ્ઞાનના જ્ઞાનમાં પ્રવર્તે છે, એકતા થતી નથી. તમારા ભાઈ આજ ખુશ ખુશ થઈ ગયા છે, દેખાય છે ચહેરા પ્રોફેસર છે બતાવો. હા હા રમેશભાઈ ના ભાઈ છે. અરે આ તો બુદ્ધિગમ્ય વિષય છે, આ કઈ અંધશ્રદ્ધાનો વિષય નથી, અમે કહીએ માટે માનો એમ નહીં. કુંતુંદ આચાર્ય ભગવાન કહે છે, અમે તમને કહેશું આત્માની વાત અને તમે તમારા અનુભવથી પ્રમાણ કરજો. અમારા કહેવાથી હા નહીં પાડતા, અમે આજ કહેશું ના પાડશો એ કાલ કોઈ બીજો મળશે તો એની આયા એમ નથી. અગાઉના કાળમાં જ્યારે સાકરનો બહુ અછત હતી, સાકરની સાકર મળતી નહોતી, 10 રૂપિયા કિલો, 20 રૂપિયા કિલો, 50 રૂપિયા કિલો સાકર જોઈ જેને કોઈ દવા માટે કોઈ બી વગેરે તો સાકર મળે નહીં, એટલે ફટકડી વેચવાવાળા દીકરી પડ્યા, સાકર લ્યો સાકર લ્યો, સમજી ગયા? ફટકડી સમજે સફેદ એના જેવી જ. તે બહેરાવણ તે જયારે લોભી તો પ્રકૃતિ હોય, એટલે કે આ 50 રૂપિયા આપણે કિલો સાકર વેચાય છે એને બદલે આ 15 રૂપિયા કિલો આપે છે તો લઈ લ્યો, બે ચાર બેનો કિલો કિલો સાકર લઈ લીધી, મોઢામાં ન મૂકી, પરીક્ષા કરીને પ્રમાણ ન કર્યું. અતિવ્યાપ્તિ દોષમાં લઈ લીધું, ઓલું સફેદ ના પણ સફેદ પણ આ ગળીને આ તુરી એ ખ્યાલ ના આવ્યો, સસ્તી માની લઈ લીધી. અને એવા એવા સમજી ગયા સત્તા પ્રિય કોઈ ઝઘડા અને દૂધ કેચા બનાવ્યું, સમજી ગયા? ખારી ને ફાટી ગઈ, ક્યાં આમ કા કર્યું બોલા વેવાએ, સમજી ગયા? ત્યારે ખબર પડી કે હા તો છેતરાણા એમ. આ ધર્મની બાબતમાં જગતના જીવો આહા સાકરના જોઈને ફટકડી ખરીદ કરે છે. આ શુભ ભાવથી ધર્મ માની રહ્યા છે, શુભ ભાવથી ત્રણ કાળમાં ધર્મ ન થાય, વિતરાગ ભાવ જ ધર્મનું કારણ છે. અને વિતરાગ ભાવ સ્વાશ્રય જ થાય, આત્માને જાણે, આત્મામાં ઠરે, આત્માનું શુદ્ધાન કરે. આ ભારતના જીવો બહુ ભોળા અને ઠગાઈ જાય છે, આ ત્યાં ત્યાં માથા નમાવે છે. ઓહો, પરીક્ષા કરતા આચાર્ય ભગવાને કહ્યું, હું કહું છું તો પરીક્ષા કરજે, એમ હું કહું છું માટે તું માનીશ નહીં. સાકરને જીભ ઉપર મૂકજે કે આ સાકર છે કે ફટકડી, છેતરાઈશ નહીં તું. અગાઉના કાળમાં આ તો દ્રષ્ટાંત આપ્યો છે, બહેનું કે ન બહેનું આપણે જાણતા નથી. શુદ્ધિના વિષય રૂપ આત્માનો અનુભવ કરો, આહા આદેશ આપે છો, થશે તને અનુભવ થશે. કરો એમ કહે છે, એનું શું કારણ ખબર છે? શિષ્યને કરતું કહે છે તું અનુભવ કર, એટલે એની શિષ્યની લાયકાત દેખાઈ ગઈ છે. તમે આવા આત્માનો અનુભવ કરો એમ, કેમ કે એના શબ્દનું ને એના વાચ્યનું અનુકરણ કરે છે એમ એના ખ્યાલમાં આવવા માંડ્યું. નિકટવર્તી શિષ્ય છે ને, ખ્યાલમાં આવ્યું કે આ વાત મારી પકડે છે, આહા એટલે જરૂરી પામશે. એના જ્ઞાનમાં, જ્ઞાનીના જ્ઞાનમાં પણ આ ભવ્ય છે એવું ખ્યાલ આવી જાય છે. આહા, શ્રીમદજીનો બનાવ બન્યો એક વખત કે આમ ઠલી જતા હતા બહાર જંગલમાં, તો એક ભરવાડ ગાયો ભેંસ ચારો ઉભા હતા, એ ભરવાડ એની સામે આમ જોયા જ કરે, આમ જાય છે ને એની એની સામે નજર કર્યા કરે, કા કોઈ મહાપુરુષ લાગે છે મનમાં એને ભાવ આવ્યો જોઈને. પછી ગયા ને ત્યારે એને શ્રીમદને ખ્યાલ આવ્યું કે આ મારો અનુકરણ કરે છે, સમજી ગયા? અમારા પ્રત્યે એનો ભાવ વળ્યો છે, કાંઈક ઉભા ઊભી ગયા. ભાઈ તમે બોલો, આ ખીચી જાઓ, હું પરમાત્મા છું. આ ખીચીને પોતે બોલ્યા, ભરવાડ હું પરમાત્મા છું. ગુરુદેવ કે વાણીઓ વેવલો હોય તો ના એક વિચે ને બોલે પણ નહીં, ગુરુદેવને તો ક્યાં પડી કોઈ નહીં. હે, હવે બનાવ બીનો એમ કે છે કે હું પરમાત્મા છું. એક વખત રણકાર ને ટંકાર અંદરમાંથી ઉપાડ, પરમાત્માને જાણે તે પરમાત્મા થઈ જ જાય છે, નિયમથી છે. આ રાગને જાણે તે પરમાત્મા થતો, સમ્યક દ્રષ્ટિ થતો નથી પરમાત્માની, ક્યાં વાત. એવી અપૂર્વ વાતો આમાં રહેલી છે, વખત થઈ ગયો. જીનવાણી સ્તુતિ બોલો. Thank you.